તારીખ 26/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 166 અને 168 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 678
166મો પત્ર ચાલે છે પાનું 246 મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માંગલિક વચનામૃત નીચે 5 વચનામૃત આપ્યા છે આ પત્રમાં 3 વચનામૃત ઉપર આપણે સ્વાધ્યાય 2 દિવસથી થયો છે ચોથો વચનામૃત એક સિદ્ધાંત મૂક્યો છે એક લીટીમાં કે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે મોક્ષનો માર્ગ બાહ્ય પદાર્થના ગ્રહણ ત્યાગમાં નથી મોક્ષનો માર્ગ કોઈ પર્વતમાં કે ગુફામાં નથી મોક્ષનો માર્ગ કોઈ મંદિર મસ્જિદમાં નથી મોક્ષનો માર્ગ કોઈ શાસ્ત્રમાં પણ નથી મોક્ષનો માર્ગ આત્મામાં છે મોક્ષનો માર્ગ બહાર નથી એટલું જે અર્ધું વચન છે એમાંથી એ વાત નીકળે છે કે મોક્ષ માર્ગ માટે કોઈ બાહ્ય પ્રયત્ન કામમાં આવવાનો નથી બહારમાં કોઈ પણ ક્રિયા કોઈ પણ કાર્ય કરશો તો એથી કોઈ મોક્ષનો માર્ગ મળવાનો નથી અધ્યાત્મ શાસ્ત્રમાં તો સમયશાળાદિમાં ત્યાં સુધી વાત આવે છે કે મોક્ષ માર્ગને કોઈ બાહ્ય ચિહ્ન નથી કોઈ બાહ્ય લિંગ નથી લિંગ શબ્દ વાપરે એટલે કોઈ ચિહ્ન નથી મોક્ષનો માર્ગ છે એ આત્મામાં છે એટલા માટે કહે છે કે બંધનો માર્ગ પણ આત્મામાં છે આત્મા પોતાના પરિણામથી બંધાય છે અને પરિણામથી મુકાય છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ યોહો સંસ્કૃતમાં એક વચનામૃત છે મન જ બંધ અને મોક્ષના કારણોમાં છે બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન છે મન એટલે જ્ઞાનનો ઉપયોગ જે જ્ઞાનનો વેપાર પરપદાર્થ સાથે પ્રતિબદ્ધ થાય છે તે બંધ છે ત્યાં આત્મા રોકાય છે પ્રતિબદ્ધ થાય છે બંધાય છે ત્યાંથી મુક્ત થઈને આત્મામાં લાગે છે સ્વરૂપમાં લાગે છે ત્યારે તે અબંધ પરિણામે મોક્ષ માર્ગે છે એટલે બહારમાં કોઈ પ્રયત્ન કરવાથી મોક્ષનો માર્ગ મળશે એવો વ્યર્થ પ્રયાસ કરવાનો રહેતો નથી કે સમય શક્તિનો ખોટો ખર્ચ કરવાનો રહેતો નથી આત્મામાં છે એટલે આત્મામાં જ છે આત્માથી બહાર એ વાત નથી માર્ગને પામેલો માર્ગને પામશે એવા માર્ગને જે કોઈ આત્મા પામ્યો હશે એ માર્ગ કેવી રીતે પમાય એ ત્યાંથી મળશે એ વાત બીજી કોઈ જગ્યાએથી નહીં મળે એ વાત પણ સીમિત કરી નાખે એ જે મોક્ષ માર્ગને પામ્યો હશે એ જ બીજાને મોક્ષ માર્ગ પામવામાં નિમિત્ત કારણભૂત થશે બીજું કોઈ નહીં થઈ શકે કેમ કે જે પોતે અજાણ્યો છે જેને પોતાને ખબર નથી એ બીજાને કેવી રીતે કહી શકે કે તમે આમ કરો તો મુક્ત થાઓ તમે આમ કરો તો મુક્ત થાઓ સ્પષ્ટ વાત એ છે કે બહિર્મુખ પરિણામ છે તે બંધભાવ છે, કોઈને કોઈ અન્ય પદાર્થ સાથે એનો પ્રતિબદ્ધતારૂપ સંબંધ છે, અને અંતર્મુખ પરિણામ તે મુક્ત ભાવ છે, કેમ કે એનો સંબંધ પોતાના સ્વરૂપ સાથે છે. અવલંબન વિનાનું કોઈ પરિણામ નથી, ચાહે તો પોતાનું અવલંબન લે, ચાહે તો પરનું અવલંબન લે, ચાહે તો સ્વભાવનું અવલંબન લે, ચાહે તો વિભાવનું અવલંબન લે. પરિણામ કોઈ પરિણામ અવલંબન વિનાનું નથી. હવે જે અંતર્મુખ થઈને સ્વરૂપનું અવલંબન લેવું છે એ આ વિશ્વની સર્વોત્કૃષ્ટ રહસ્યભૂત ઘટના છે, ટોપ સિક્રેટ. વિષય પ્રયોગાત્મક હોવાને લીધે પ્રયોગ સિવાય એ વિષય સમજાતો નથી. એ પ્રયોગરૂપ પરિણમન જેનામાં હોય છે, એ પરિણમન જ્યારે જોવાની યોગ્યતા આવે છે અંતરાત્મ વૃત્તિપૂર્વક, ત્યારે એ વાતની ઝાંખી થાય છે, સમજાય છે, અને પછી એ દિશામાં પ્રયત્ન શરૂ થાય છે અથવા ચાલુ થઈ શકે છે. અને એવો કોઈ માર્ગ પામવા માટે ઉત્સુક થયેલો જીવ હોય છે, એને માર્ગ પામેલા જે કોઈ નાની સત્પુરુષ હોય છે, નાની પુરુષ હોય છે, હા, એને યથાર્થ પ્રકારે એ વાત સમજાવે છે. ફિર છે હિન્દી મેં લેતે કે મોક્ષ કા માર્ગ કહીં બહાર નહીં હૈ, મંદિર મસ્જિદ મેં નહીં હૈ, પર્વત પર કે ગુફા મેં નહીં હૈ, શાસ્ત્ર મેં ભી નહીં હૈ, ઓર બાહ્ય પદાર્થ કે ત્યાગ ઓર ગ્રહણ મેં ભી નહીં હૈ. ઇસલિયે ફાલતુ કા કોઈ પ્રયત્ન હમેં નહીં કરના ચાહીએ, ઇસમે હમારી શક્તિ કા ખોટા ખર્ચ હો જાયગા, સમય ભી બિગડેગા. મોક્ષ કા માર્ગ અંદર મેં આત્મા મેં હૈ, ઇસલિયે હમકો આત્મા મેં સે મોક્ષ માર્ગ પ્રગટ કરને કા પુરુષાર્થ કરના હૈ, કોઈ દૂસરી તરહ સે નહીં કરના હૈ. ઉતના કહે કરકે યે બાત કહી કે જો કુછ જો કિસી ભી જીવને ઉસ માર્ગ કી પ્રાપ્તિ કી હૈ વહી ઇસ માર્ગ કો પ્રાપ્ત કરા સકતા હૈ, દૂસરા કોઈ અનજાના હૈ વો કહાં સે કરા સકતા હૈ, ખુદ હી અંધા હૈ, દેખતા નહીં, વો કૈસે દિખાયેગા. દિયા સે દિયા જલતા હૈ, કાગજ પે પેઇન્ટિંગ કિયા હુઆ દિયા સે નયા દિયા નહીં જલતા હૈ. શાસ્ત્ર મેં જો દિયા કી વાત હૈ વો પેઇન્ટિંગ કિયા હુઆ દિયા હૈ, ઓર સત્પુરુષ કે પરિણમન હૈ વો વાસ્તવિક દિયા હૈ. દિયા સે દિયા જલતા હૈ, ચિત્ર કે દિયા સે ચિત્રિત દિયા સે કોઈ દિયા નહીં જલતા. એક વાસ્તવિકતા હૈ, ક્યોંકિ મોક્ષ માર્ગ એક અંતર્મુખ પરિણામ હૈ. કૈસા હૈ? અંતર્મુખી પરિણામ હોને સે અભી તક વો બહોત ગૂઢ વિષય રહા હૈ, રહસ્યભૂત વિષય રહા હૈ, ઓર વો વિષય કો सत्पुरुष में इस अंतर्मुखी परिणमन की परिणति को देखे बिना, उसका दर्शन हुए बिना किसी को इस विषय में कैसे अंतर्मुख होना, वो बात न समझ में आती है न प्रयोग में भी आती है। इसलिए मार्ग को जिसने पाया है वही मार्ग प्राप्त करा सकता है, और वही मार्ग प्राप्त कराने में जिसको ये जिज्ञासा और भावना है उनको अच्छी तरह ये बात दिखाता है, दिखा सकता है, और तभी योग्यतावान को उसकी प्राप्ति होती है। योग्यता की भी आवश्यकता है और ज्ञानी की भी आवश्यकता है, दोनों बात चाहिए। अकेले ज्ञानी बिना योग्यता वाले को कुछ नहीं करा सकते, और अकेला योग्यता वाला बिना ज्ञानी कोई अपने आप कार्य कर सकता है वो भी संभवित नहीं है, क्योंकि खुद अनजाना है कैसे करेगा काम। ये चौथा वचनामृत हुआ। पांचवा, हाँ ऊपर तो बे दिवस चली गयो, बे कलाक चाहिए। हाँ संक्षेप में लीए थोड़ू के जे माइक सुख एटले भ्रांतिगत सुख छे, सुखाभास रूप सुख छे, एनी इच्छा जीवने रहा करे छे। अंतर सुखना अभाव मा, आत्म सुखना अभाव मा जे सुख नथी एवा सुखनी इच्छा रहा करे छे। जीव एथी दुखी थाय छे, सुखी तो नथी थतो पण दुखी थाय छे। ए छोड्या विना कोई रीते छूटको नथी, अथवा एवा एवा सुखनी इच्छा ने एवा सुखनी वच्चे रहीने कोई मुक्त थाय एवुं तो कंई बनतुं नथी। ज्यारथी ए वात समजमां आवी, श्रवण सांभळी, त्यारथी તે સુખ કેવી રીતે, તે સુખાભાસની ઈચ્છા કેવી રીતે છૂટે, પદાર્થ તો પદાર્થમાં છે, કોઈ આત્મામાં નથી આવતા, કોઈ ખાવાનો પદાર્થ આત્મામાં આવ્યો નથી, કોઈ સૂંઘવાના પરમાણુ આત્મામાં આવ્યા નથી, કોઈ ઠંડી ગરમીના પરમાણુ આત્મામાં આવ્યા નથી, પણ ઈચ્છા છે, એ ઈચ્છા કેવી રીતે મટાડવી, યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે એ ક્રમમાંનો અભ્યાસ એટલે એ ક્રમની પ્રેક્ટિસ, આ વાત સાંભળી ત્યારથી જ કરવી યોગ્ય છે એમ સમજવું પહેલા વચનામૃતમાં એમ કહેવામાં આવે છે। બીજામાં એમ કહે છે કે આ વિષયમાં સફળતા મેળવવી હોય તો કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો। સદગુરુ એટલે આ વિષયમાં જેણે સફળતા પ્રાપ્ત કરી છે એવા પુરુષ, એવો આત્મા। સદગુરુ એટલે જ્ઞાની પુરુષ, સ્ત્રીનો આમાં સવાલ નથી, એ તો જ્ઞાની સ્ત્રી પણ જ્ઞાની હોઈ શકે, પણ એ સ્ત્રી નથી, એ આત્મા છે, એ પુરુષ છે, પુરુષાર્થ કર્યો છે માટે પુરુષ છે। પુરુષાર્થ કરે તે પુરુષ, પુરુષાર્થ ન કરી શકે તે પુરુષ નહીં, એને તો શાસ્ત્રમાં નપુંસક પણ કહ્યા છે। એટલે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરવાની પોતાને જરૂરિયાત દેખાવી જોઈએ, કેમ કે એ વિના મારો કોઈ આરોવારો નથી, એ વાત સમજમાં બરાબર હોવી જોઈએ, અને તો જ એની શોધ થાય। અને શોધ કર્યા પછી જો મળી જાય તો તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, એટલે સર્વાર્પણ બુદ્ધિએ એનો સત્સંગ કરવો, સર્વાર્પણ બુદ્ધિએ એની આજ્ઞા શિરોધાર્ય કરવી અને તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી જો આરાધન કરવામાં આવે તો અવશ્ય એ બધા માયિક સુખની ઈચ્છારૂપ વાસના છે એનો અભાવ થઈ શકશે. પહેલા વચનામૃતમાં જે માયિક સુખની ઈચ્છા મટાડવાની વાત કરી એ ઈચ્છા આ પ્રકારે મટી શકે છે એમ પણ એની અંદર સૂચના આવી જાય છે. લોકો એ ઈચ્છા મટાડવા માટે એ પદાર્થોનો ત્યાગ કરે છે, એ ખરેખર ઉપાય નથી. ઉપાય તો આ જ છે કે એ ઉપાય જાણનાર એવા જ્ઞાની પુરુષની શોધ કરવી અને એના પ્રત્યે જો સર્વાર્પણ બુદ્ધિ આવશે તો સહજ માત્રમાં એ ઈચ્છાઓ તૂટી શકશે, અભાવ થઈ શકશે. એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. આત્મામાં જવાનો ઉપાય છે પણ સીધું કોઈ આત્મામાં જઈ શકતો નથી. પહેલાં આ સત્પુરુષ પ્રત્યેના પરિણામો ચાલુ થાય છે ને પછી જ આત્માના પરિણામો શરૂ થાય છે. એ પહેલાં સીધા કોઈને આત્મામાં જવાના આત્માના અવલંબનના પરિણામ આવતા નથી, એટલે એ વાત કરી છે. ત્રીજામાં એમ કહ્યું કે અનાદિકાળથી પોતે છે એવા અનંતકાળમાં ધર્મના સાધનરૂપ જે પરિણામો છે, શાસ્ત્ર શ્રવણ, વિદ્યાભ્યાસ, જીન દીક્ષા અને પોતે આચાર્ય પણ ઉપદેશ લેવાનું કાર્ય પણ અનંતવાર કર્યું છે. અત્યારે તો હાલતા ને ચાલતા માત્ર થોડુંક સમજે ત્યાં ઉપદેશ દેવા મુમુક્ષુ લાગી જાય છે. આ એક ભૂલ ભરેલી પોતાની ક્રિયા છે. ઉપદેશ લેવાની જરૂર છે, ઉપદેશ દેવાની અત્યારે ભૂમિકા કોઈ છે જ નહીં. પણ થોડો સત્સંગ કર્યો હોય, થોડા ગ્રંથો વાંચ્યા હોય, પુસ્તકો વાંચ્યા હોય તો બીજાને ઉપદેશ દેવાનો જે પ્રકાર આવે છે એ આત્માને નુકસાન કરે છે. એ ભૂલ મુમુક્ષુએ કરવા જેવી નથી. આચાર્યપણું એ બધું આચાર્યપણું છે, અનંતવાર બધું કર્યું છે, માત્ર સત મળ્યા નથી એટલે સત્પુરુષ મળ્યા નથી એટલે ઓળખ્યા નથી. ઓળખ્યા તો મળ્યા કહેવાય ને ન ઓળખ્યા તો મળ્યા પણ ન મળ્યા બરાબર થઈ ગયેલા છે. અનંતવાર ઓળખીને એની વાતને સાંભળી નથી, સાંભળીને શ્રદ્ધી નથી અને એ મળે એટલે ઓળખે, એ સાંભળે એટલે ભાવથી સાંભળે, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એટલે આત્મા તમને સાક્ષી પુરુષે કે હવે મારા આત્માને અનંતકાળનો પરિભ્રમણ થવાનું નથી. એવી એક સ્થિતિ ઊભી થશે, એવું એક લક્ષણ બતાવ્યું કે આ માર્ગે મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધે, આવું એક લક્ષણ, આવું એક ચિહ્ન અનુભવ ગોચર થશે. જેમ આપણને કોઈ અજાણ્યા રસ્તે ચિહ્નો બતાવવામાં આવે કે આ બાજુ જશો એટલે લીમડાનું ઝાડ આવશે, પછી આ બાજુ વળશો એટલે એક મંદિર આવશે, પછી આ બાજુ વળશો ત્યારે ફલાણું આવશે, માણસ મેળવતો જાય કે બરાબર છે, હું આ રસ્તે બરાબર ચાલું છું, બીજા બીજા રસ્તા મેં છોડીને જે હું રસ્તે ચાલું છું એ પ્રમાણે બધું આવે છે. એમ આત્મામાંથી છૂટવાનો ભણકાર થાય ત્યારે સમજવું કે મને જ્ઞાની પુરુષ મળ્યા છે હું એની વાત સાંભળું છું અને એની વાતમાં હું વિશ્વાસ કરું છું. એ ત્રણ વચનામૃત ઉપર જરા વિસ્તારથી સ્વાધ્યાય તો આપણે ચાલી ગયો હતો. છેલ્લું પાંચમું વચનામૃત છે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. માર્ગ મ અને ગ બે જ અક્ષર છે. રથ અડધો છે, બહુ તો ગણીએ તો અઢી અક્ષર. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. 195 પત્રમાં આના ઉપર બહુ વજન આપ્યું છે. આ વચનામૃતનો જે વિષય છે એના ઉપર વજન આપ્યું છે કે આ જીવે અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે, છતાંય એ પરિભ્રમણ મટ્યું નથી અને તે શું કરવાથી મટે, આ વિષયની ચિંતા ચિંતના પરિભ્રમણની ચિંતના અત્યંત અત્યંત થવી જોઈએ કે જે ચિંતનામાંથી વેદના આવે અને વેદનામાંથી માર્ગ માટે જીવ જુરે અને જુરણા આવે. એ વિષય ઉપર એમણે બે પત્ર લખ્યા છે. 86મો પત્ર લખ્યો છે, 195મો. અહીંયા આ વચનામૃતમાં એનો નિર્દેશ છે કે આટલું બધું જીવે કર્યું છતાં માર્ગ બે અક્ષરમાં જ કહ્યો, બે જ અક્ષર કયા છે એના માટે, એવું શું રહી ગયું, કઈ વાત રહી જાય છે મારી, એના ઉપર વિચાર કરવો જોઈએ. એના ઉપરથી એના ઉપર ઊંડાણથી વિચાર કરવો જોઈએ. મનુષ્ય ભાવ જેવો દુર્લભ મનુષ્ય ભાવ ચાલ્યો જાય છે. સંયોગની નાની મોટી અવસ્થાને વ્યવસ્થા કરવામાં ચક્રવર્તીની સંપત્તિ કરતાં જેનું મૂલ્ય એક સમયનું વધારે છે એવું મનુષ્ય આયુ ક્ષુદ્ર પદાર્થો પાછળ ચાલ્યું જાય છે, એનો ખેદ થવો જોઈએ. અને કેમ માર્ગ મળ્યો નથી એની ચિંતા થવી જોઈએ, નહીતર મારું પરિભ્રમણ અનંત જન્મ મરણ ની તરવાર માથે લટકે છે એ વાતનું સભાનપણું રહેવું જોઈએ. હંમેશા હંમેશા રહેવું જોઈએ એટલે નિરંતર એની ચિંતા રહીએ તો જ માર્ગની દિશાનો અલ્પ પણ ખ્યાલ આવે કે કઈ બાજુ જવું છે, શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. નહીતર કર્તવ્ય ને અકર્તવ્યની કોઈ સૂઝ નહીં આવે અને એ સૂઝ વિનાનું કર્તવ્ય ને અકર્તવ્ય કઈ નક્કી કર્યું છે તો એ બધું નિષ્ફળ જવાનું છે. એટલે આ વાત હળવેથી લેવાની નથી, ખૂબ ગંભીરતાથી લેવાની છે. વિચારો એમ કહ્યું એમાં ખૂબ ગંભીરતાથી લેવાની વાત છે. એ રીતે મોક્ષના સર્વોત્તમ કારણરૂપ આ વચનો માંગલિક વચનો છે. એમણે સૌભાગભાઈને પરિચયની શરૂઆતમાં જ મુખ્ય મુખ્ય વાતો એમણે બતાવી દીધી છે. સૌભાગભાઈએ પરમ પ્રેમથી એ વચનામૃતો ગ્રહણ કરવાનો પ્રયાસ કર્યો હશે એમ ચોક્કસ આપણે કહી શકીએ, એટલા માટે કે એમના આત્મામાં ત્યાર પછી ઘણી નિર્મળતા પ્રગટી છે. નિર્મળતા ત્યારે જ પ્રગટે છે કે જ્યારે દર્શન મોહ મંદ પડે છે, મિથ્યાત્વને અજ્ઞાન પાતળું પડે છે, ફિક્કું પડે છે, જ્ઞાની પુરુષના આત્મકલ્યાણકારી વિચારો મોક્ષના કારણ રૂપ એવા વચનો મળે એટલે રત્નો મળ્યાનો ઉલ્લાસ અને આનંદ થવો જોઈએ. કેવો? રત્નો મળ્યાનો ઉલ્લાસ અને આનંદ થવો જોઈએ કે આવા અપૂર્વ રત્નો મને ક્યારે મળ્યા નથી, એવો આનંદ થવો જોઈએ, એટલો ઉલ્લાસ આપવો જોઈએ. ભલે પાંચ જ વચનામૃતો છે પણ જો યથાર્થ પ્રકારે ગ્રહણ કરે તો બધું એનું એમ આવી જાય એવું છે, બધું એમાં આવી ગયું છે એમ કહીએ તો ચાલે. એટલે મોક્ષના કારણરૂપ માંગલિક વચનો એમ કહ્યા છે. એટલે માત્ર કલાકના સ્વાધ્યાયમાં આ વિષય સમાપ્ત થાય છે એમ નહીં લેતા. એ વચનોના વાચ્યને વાચ્ય સુધી પહોંચવાનો પુરુષાર્થ કરવો ઘટે છે. વચનો તો વચનો છે, વાચક વચનો છે, એનું જે વાચ્ય છે એમાં આપણું પરમ હિત સમાયેલું છે એટલે વાચ્ય સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ સુભાગભાઈ ઉપરનો સાતમો પત્ર અહીંયા પૂરો થાય છે આપણા સ્વાધ્યાયમાં. આઠમો 168 નંબરનો પત્ર છે, પાનું 248. એક અઠવાડિયે આ પત્ર પાછો લખ્યો છે, 166 પત્ર પછી. બે પદ લખ્યા છે એમણે, એક ઓધા ભગત કરીને એક ભગત થઈ ગયા છે, નામ ઓધવજીભાઈ હશે પણ પોતે પોતાને ઓધા ભગત તરીકે પદ લખેલા, એ પદ એમને અહીંયા લીધા છે. શ્રીકૃષ્ણના એ ભક્ત હતા, એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. એવો અન્ય મતમાં કેવી ભગવાનની ભક્તિ કરી છે હરિભદ્રાચાર્ય, બહુ સરસ વાત કરી છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં, કે ભગવાનના સ્વરૂપને ઓક સંજ્ઞામાં કોઈ ઓળખતું નથી. ચાહે જૈન સંપ્રદાયમાં જન્મેલો જીવ હોય, ભલે જૈન કહેવાતો હોય કે ચાહે અન્ય સંપ્રદાયમાં જન્મેલો હોય, ઓક સંજ્ઞામાં બધા ભગવાનને ભગવાન તરીકે માને છે ઓક સંજ્ઞાએ, અને એની ભક્તિ કરે છે. શું કરે છે? ભગવાન માનીને એની ભક્તિ કરે છે. જો નિષ્કામપણે ભક્તિ કરે તો એ ભક્તિને જ્ઞાનીઓએ અનુમોદી છે, સકામ ભક્તિનો નિષેધ કર્યો છે. ઓક સંજ્ઞામાં કોઈ અવકાશ હોય તો આટલો જ છે કે નિષ્કામ ભાવે ભક્તિ થવી જોઈએ, અને એવા નિષ્કામ ભાવે ભક્તિ કરનારા અન્ય મતના જીવોને માર્ગાનુસારી પણ પ્રાપ્ત થયું છે. એમાં કબીરજી, અખા ભગત, નિરાત કોળી, નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધા આવી જાય છે. આપણે પણ બહુ સરસ વાત કરી છે કે એનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. થાય કૃષ્ણનો લેસ પ્રસંગ રે, તેને ને ગમે સંસારનો સંગ રે. શું કે છે, સાક્ષાત્કાર ભલે ન થયો હોય એમ કે છે, પણ સાક્ષાત્કારનું સ્વપ્નું પણ જો આવ્યું હોય ને એમ કે છે. હવે આપણે અધ્યાત્મમાં લઈ જઈએ, એને કેમ કે તો પોતાનો ભગવાન આત્મ છે ને, એનો સાક્ષાત્કાર એટલે આત્મજ્ઞાન છે. સ્વપ્ને જો દર્શન થાય, એ લોકો એમ માને કે ભગવાનના પણ જો સ્વપ્નમાં દર્શન થાય તો સ્વપ્નનું દર્શન પણ ખરું ખરેખરું દર્શન ત્યારે થયું કહેવાય કે એનું મન બીજે ન જાય. તો મન જો બીજે જાય તો સમજી લેવું કે એને સ્વપ્નમાં પણ દર્શન નથી થયા, જાગતાની વાત પછીની છે. ભગવાનનું સ્વરૂપ તો એવું છે એમ કે છે, થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે તેને ન ગમે સંસારનો સંગ રે, પછી સંસારના પદાર્થો ગમતા નથી. જો ભગવાનનું દર્શન થઈ જાય તો પછી વાત પૂરી થઈ, એનો સંસાર પૂરો થઈ ગયો, એનું પરિભ્રમણ પૂરું થઈ ગયું. પછી એક બીજું પદ લીધું છે મને કે હસતા રમતા પ્રગટ હરે દેખો રે, મારું જીવન સફળ તબ લેખો રે. હાલતા ચાલતા ખાતા પીતા હસતા રમતામાં બધી લઈ લેવી, એક જ જગ્યાએ જેનું લક્ષને ધ્યાન રહે ત્યારે સમજવું કે એ જીવન સફળ થયું છે. મુક્તાનંદનો નાથ વિહારી રે, કોઈ એમના ગુરુ હશે મુક્તાનંદજી કરીને, એ અમારા ગુરુના એ નાથ હતા. ભગવાન તો અમારા ગુરુના નાથ હતા. અને ઓધા ભગત કહે છે કે ઓધા જીવન દોરી અમારે, અમારી તો એ જીવન દોરી છે, એટલે એના આધારે જીવીએ છીએ, નહીં તમે જીવી જ ન શક્ય. એના સ્મરણ વિના ને એના લક્ષ વિના અમારું જીવન ચાલે નહીં. એવી રીતે તન્મયપણે એવી ભાવનાથી એ લોકો ભગવાનની ભક્તિ કરે છે. એના ઉપરથી વિચારવાનું કે આટલું આપણને મળે છે તો કેવો પરિણામ થવા જોઈએ, આના કરતા વધવા જોઈએ ને ઘટવા તો ન જ જોઈએ ને. જેટલો મોક્ષ માર્ગનો સ્પષ્ટ વિષય અત્યારે થયો છે, સ્પષ્ટ મળ્યો છે, એટલો તો કઈ મળ્યો નથી હોતો આનો. છતાંય જો આટલા પરિણામ ભક્તિના ને દર્શનના થતા હોય તો સ્પષ્ટતા મળી હોય એને કેટલા થવા જોઈએ એમ કેવું છે. પછી મોક્ષ માર્ગ કઠણ નથી, આપનું કૃપાપત્ર ગઈકાલે મળ્યું. આ દિવસોમાં કૃપાપત્ર જ લખે છે, એમનો પત્ર મળ્યો એમ નથી લખતા, કૃપાપત્ર મળ્યો. પરમાનંદને પરમોપકાર થયો, મને આનંદ પણ થયો અને આપનો ઉપકાર પણ ઘણો થયો. નિમિત્ત પડે છે ને, કેટલી પ્રમાણિકતા છે. અગિયારમેથી લસડેલો ઓછામાં ઓછા 3 અને ઘણામાં ઘણા 15 ભાવ કરે એમ અનુભવ થાય છે. 11મું ગુણસ્થાન ઉપશાંત મોહ, 11મું ગુણસ્થાન છે. ઉપશમ શ્રેણીના પુરુષાર્થે ચડેલો 11મા ગુણસ્થાને ઉપશાંત મોહ નામના ગુણસ્થાને આવે છે. ઉપશમ શ્રેણી હોવાથી આગળ નથી જઈ શકતો, નિયમથી પાછો પડે છે, લથડે છે ત્યાંથી. એ જીવને ઓછામાં ઓછા 3 ભાવ હોય તે ભાવે તો જાય જ નહીં, અને ઘણામાં ઘણા એને 15 ભાવ હોય, 16મો ન હોય. એને એમ અનુભવ થાય છે. કૃપાળુ દેવના જ્ઞાનમાં આ અનુભવ જ્ઞાન છે. એક પત્રમાં લખ્યું છે, આ અમને અનુભવ થયો છે એમ પણ લખે છે. એટલે અમે જાતિ સ્મરણ જ્ઞાન હતું, ભૂતકાળના ભાવમાં એ અનુભવનું સ્મરણ એમને થયું હોય એ સંભવિત છે. એમ અનુભવ થાય છે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિનો ઉપશમ ભાવમાં, પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન વચન અને કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી સાતાનો બંધ થાય છે. અને એ સાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે. 16 સ્વર્ગ ઉપર 5 અનુત્તર વિમાન છે, પછી એના ઉપર શિતશીલા છે. 16 સ્વર્ગ ઉપરની સાતા બંધાય, કેમકે ભાવલિંગી મુનિ છે ને, એટલે અનુત્તર વિમાનમાં જાય. 5 વિમાન છે ત્યાં, 4 ખૂણે 4 ને એક વચ્ચે 5 વિમાન છે, એમાંથી ક્યાંક ઉપજે. એટલે એમ કે છે કે 11મું ગુણસ્થાન એવું છે ત્યાં પુરુષાર્થ ઉપશમ ભાવે છે અને શુભ પ્રકૃતિ ભાવની અંદર તીવ્ર હોય છે. એના ફળમાં બહુ ઉપરના વિમાનમાં જાય છે. એથી સાતાનો બંધ થાય છે, એ ભોગવવાનો વારો આવે છે, અને ઘણું કરીને એટલે એની ઊંચી સ્થિતિ થાય છે. કોઈ પ્રશ્ન પૂછ્યો હશે સૌભાગભાઈએ, એનો ઉત્તર આપ્યો લાગે છે. 11મા ગુણસ્થાન સંબંધે કોઈ પ્રશ્ન વાત, પ્રશ્ન ચર્ચા ચાલી હશે, એટલે એમણે એ વિશેનું સ્પષ્ટીકરણ સંક્ષેપમાં આપ્યું છે. ઉપરના જે બે પદ લખ્યા છે એમાં એક સંકેત પણ છે કે સુભાગભાઈને આ બાજુ આવા પદો વાંચવાનો પણ પ્રસંગ હતો. બીજી બાજુ એમને કૃપાળુ દેવનો પ્રત્યક્ષ પરિચય થયો હતો, અને એ પ્રત્યક્ષ પરિચયમાં એમને પરમેશ્વર બુદ્ધિ એટલે ભગવાનના દર્શન કર્યા હતા. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે એમણે ભગવાનના દર્શન કર્યા. તો કહે છે કે મન બીજે ભામે ચઢે છે, ક્યાંય ભમે છે એમ. જો સ્વપ્ને પણ દર્શન થાય તો મન બીજે ભામે ન ચડે, અને એને સંસાર ન ગમે. એને હસતા રમતા એટલે બધે એક જ લક્ષ રહે, પછી બીજું કાંઈ એને લક્ષ રહે નહીં, અને એક જીવન દોરી જેવો વિષય બની જાય છે. એના વગર પ્રાણ ટકી શકે નહીં, એવો એક એમણે સંકેત પણ એની અંદર કર્યો છે. એટલે એ પોતાના પરિણમન સાથે મેળવી શકે એ પણ એની અંદર એક ગૂઢ રીતે એમને વાત કરી દીધી છે.